એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઓનરી ફેનોન જેફર્સ મી એક ખૂબ જ પ્રભાવશાળી નવલકથા ધ લવ સોંગ્સ ઓફ WEB ડુબોઈસ પર ઊંડાણપૂર્વક નજર કરવાના છીએ.
હા, અને આ ખરેખર માત્ર એક નવલકથા નથી, પણ કહી શકાય કે અમેરિકન ઇતિહાસના વિશાળ ફલક પર પથરાયેલી એક મહાકથા છે.
બરાબર. તો આજનો આપણો હેતુ એ છે કે આ જે નોંધપાત્ર કૃતિ છે તેના હાર્દ સુધી પહોંચીએ, એટલે કે એની કથા, એના જટિલ પાત્રો અને એના જે ઊંડા વિચારો છે એને સમજવાનો પ્રયાસ કરીએ.
અને આ પુસ્તકે પ્રકાશન સાથે જ ખરેખર ઘણી ચર્ચા જગાવી હતી. ઓપરાહના બુક ક્લબમાં પણ પસંદગી પામી હતી.
હા, અને નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ જેવા અનેક પુરસ્કારો માટે નામાંકિત પણ થઈ. એનું શીર્ષક જ જુઓ ને, સમાજશાસ્ત્રી WEB ડુબોઈઝના વિચારો સાથેના એના જોડાણનો સંકેત આપે છે.
અને એની રચના પણ અનોખી છે. મતલબ બે સમયરેખા ચાલે છે, વર્તમાનની કથા અને ભૂતકાળના પૂર્વજોના પડઘા જેવા ઐતિહાસિક ગીતો.
હા, એ બેવડી સમયરેખા. તો ચાલો શરૂ કરીએ આ સફર. પહેલાં લેખિકા ઓનરી ફેનોન જેફર્સની વાત કરીએ. આ નવલકથા લખતા પહેલાં તેઓ એક અત્યંત સન્માનિત કવિયત્રી અને નિબંધકાર તરીકે જાણીતા હતા.
બિલકુલ. અને એમના જે કાવ્ય સંગ્રહો છે ને, એમાં આફ્રિકન અમેરિકન ઇતિહાસ, ઓળખ, સ્ત્રીત્વ આ બધા વિષયો પર એમણે ઘણું ઊંડું સંશોધન કર્યું છે.
અને એમની જે શૈક્ષણિક પૃષ્ઠભૂમિ છે, PhD કર્યું છે એમણે, અને એમની કાવ્યાત્મક સંવેદનશીલતા, એ બધું એમના ગદ્યને મને લાગે છે કે એક ખાસ લય અને ઊંડાણ આપે છે.
હા, એટલે જ કદાચ આ નવલકથા માત્ર ઘટનાઓનું વર્ણન નથી લાગતી, પણ અનુભવોનું કાવ્ય જેવી લાગે છે.
આ કૃતિને ઘણીવાર એલેક્સ હેલીની રૂટ્સ કે પછી ટોની મોરિસનની બિલવ્ડ જેવી મહાન કૃતિઓની હરોળમાં મૂકવામાં આવે છે.
હા, અને કેટલાક વિવેચકો તો એને ગ્રેટ અમેરિકન નોવેલ પણ કહે છે, કારણ કે એ અમેરિકાની જે મોટી વાર્તા છે તેના કેન્દ્રમાં અશ્વેત અનુભવ અને ખાસ કરીને અશ્વેત સ્ત્રીઓના અનુભવને મૂકે છે,
જે ખરેખર બહુ મોટી વાત છે.
બિલકુલ. અને આ મહાકથાના કેન્દ્રમાં છે આઈલી પર્લ ગારફિલ્ડ. આપણે એને 1980-90ના દાયકામાં ઉછળતી એક યુવાન અશ્વેત સ્ત્રી તરીકે જોઈએ છે,
જેના દ્રષ્ટિકોણથી વર્તમાન કથા આગળ વધે છે.
હા, અને એનું જીવન જાણે બે અલગ દુનિયામાં વહેંચાયેલું છે. એક તરફ ઉત્તરનું શહેરી જીવન અને બીજી તરફ જ્યોર્જિયાનો ગ્રામીણ વિસ્તાર ચિકાસેટા, જ્યાં એ ઉનાળામાં જાય છે. એ એના વડવાઓનું મૂળ ગામ છે.
પણ આઈલીની વાર્તા એકલી નથી ચાલતી, ખરું ને?
ના, એની સમાંતરે ચાલે છે પેલા ઐતિહાસિક ગીતો. આ ગીતો જાણે પેઢી દર પેઢી ચાલતા આવતા પૂર્વજોનો સામૂહિક અવાજ છે, ગુલામી પહેલાના સમયથી શરૂ થઈને આગળ વધતા જાય છે.
અને આ બે કથાઓ એવી રીતે ગૂંથાયેલી છે કે જાણે વર્તમાન અને ભૂતકાળ અલગ જ નથી.
બરાબર, એકબીજામાં ઉત્પ્રોત.
અને મને લાગે છે કે આ જ નવલકથાનો મુખ્ય પ્રશ્ન ઊભો કરે છે, નહીં, કે આપણા પૂર્વજોનો જે ઇતિહાસ છે, જે કદાચ લખાયો નથી, જેની વાતો નથી થતી, એ આપણા આજના જીવનને કેવી રીતે ઘડે છે.
હા, આપણી ઓળખને, આપણા ડરને, આપણી પસંદગીઓને, એ બધું કેવી રીતે પ્રભાવિત કરે છે. અને શું સદીઓ જૂના જે ઘા છે એ ક્યારેય રૂઝાઈ શકે?
શરૂઆતમાં આપણે ગારફિલ્ડ પરિવારને જોઈએ છે, WEB ડુબોઈસે જેમને ટેલેન્ટેડ 10th કહ્યા હતા.
હા, એટલે કે સમાજનો એ પ્રતિભાશાળી 10મો ભાગ જે સમુદાયને આગળ લઈ જશે.
એના પ્રતિનિધિ જેવા આઈલીના માતા પિતા બેલ અને જોફ બંને સફળ ડૉક્ટર છે, પણ એમની સફળતા પાછળ એક તણાવ છે, વણ ઉકેલ્યા આઘાતો છે.
અને ચિકાસેટ્ટા એ ખાલી વેકેશનનું સ્થળ નથી, એ તો ઇતિહાસનું જીવન સંગ્રહાલય છે, જ્યાં આઈલી પોતાના મૂળને સ્પર્શે છે,
ખાસ કરીને એના પડદાદા અંકલ રૂટના માર્ગદર્શન હેઠળ. પાત્રોની વાત કરીએ તો આઈલી પર્લ ગારફિલ્ડ એ ખરેખર આ નવલકથાનું હૃદય છે. ખૂબ સંવેદનશીલ, બુદ્ધિશાળી, થોડી અંતર્મુખી,
પરિવારમાં હોવા છતાં ક્યારેક થોડી અલગ, બહારની વ્યક્તિ જેવો અનુભવ કરે છે.
હા, અને એની આખી યાત્રા પોતાના ભૂતકાળના જે પડછાયા છે, ખાસ કરીને બાળપણના જાતીય શોષણની જે દબાયેલી સ્મૃતિ છે, જેને એ ધ ટચિંગ કહે છે,
જે ખૂબ જ પીડાદાયક છે,
અને પરિવારના જે રહસ્યો છે એને સમજવાની છે, એટલે જ એ ઇતિહાસમાં પીએચડી કરવાનું નક્કી કરે છે. એ માત્ર શૈક્ષણિક નિર્ણય નથી, પણ પોતાની જાતને શોધવાનો રસ્તો છે.
અને અંતે એ પરિવારની નવી ગ્રીઓટ બને છે, એટલે કે વાર્તાકાર, ઇતિહાસને સાચવનાર.
આ સફરમાં એને માર્ગદર્શન કોણ આપે છે?
એના પરદાદા, અંકલ રૂટ. એ પરિવારના જીવંત ઇતિહાસકાર છે, મૌખિક પરંપરાના રક્ષક. એમનામાં એક શાણ પણ છે, એક સ્થિરતા છે,
જે આઈલીને એના માતા પિતા પાસેથી નથી મળતી કદાચ.
હા, અને તેઓ આઈલીની જિજ્ઞાસાને પારખી લે છે. ધીમે ધીમે એને પરિવારના ગૌરવ અને શરમ બંનેની વાતો સોંપે છે. એમનું ઉદ્દેશ્ય ખાલી વાર્તાઓ કહેવાનો નથી, પણ જાણે ઇતિહાસની મશાલ આગલી પેઢીને સોંપવાનો છે.
બીજી તરફ આઈલીની મોટી બેન લીડિયા એ ખૂબ જ કરુણ પાત્ર.
હા, જે એને કદાચ શ્વેત દુનિયામાં થોડો ફાયદો કરાવે, પણ અશ્વેત સમુદાયમાં અને એના પોતાના મનમાં એ ઓળખના સંકટનું કારણ બને છે.
એ કલરિઝમ, એટલે કે પોતાના સમુદાયમાં ગોરા રંગને વધુ મહત્વ આપવાની જે માનસિકતા છે,
જે ગુલામીનો જ એક વારસો છે,
તેની જીવતી જાગતી પીડાનું પ્રતીક છે. સ્વીકૃતિની શોધમાં એ વ્યસન અને ખોટા સંબંધોમાં ફસાતી જાય છે.
લીડિયાની વાત ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી છે. એ બતાવે છે કે કેવી રીતે પેઢીઓ જૂનો આઘાત વર્તમાનમાં વ્યક્તિગત બીમારી બનીને પ્રગટે છે,
અને એનાથી વિપરીત આઈલી એ જ બોજને સમજીને કેવી રીતે રસ્તો કાઢે છે એ પણ જોવા જેવું છે. અને આઈલીના માતા પિતા બેલ અને જોફ, એ પેલી ટેલેન્ટેડ ટેન્થની સફળતા અને એની મર્યાદાઓ બંનેનું પ્રતિબિંબ છે.
વ્યવસાયિક રીતે સફળ ડોક્ટરો, પણ અંગત જીવનમાં ત્યાં ઊંડા આઘાત અને નિષ્ફળતાઓ છે.
જોફ તેજસ્વી છે, પણ ભાવનાત્મક રીતે કદાચ ક્રૂર કહી શકાય એવો બેવફા. અને બેલ પોતાના ભૂતકાળની પીડામાં જાણે કેદ છે, ઠંડી, દેખાવ પ્રત્યે વધુ પડતી સભાન,
ખાસ કરીને લીડિયાના સારા વાળ અને ગોરા રંગ પ્રત્યે. એમનો સંબંધ જ જાણે રોષ અને ન કહેવાયેલી પીડાનું યુદ્ધ ક્ષેત્ર બની ગયો છે,
જે પેઢી દર પેઢી ચાલતા આઘાતના ચક્રને ચાલુ રાખે છે.
બરાબર. અને છેલ્લે એ પૂર્વજો, જે ગીતો દ્વારા આપણી સામે આવે છે.
હા, એ સામૂહિક પાત્ર.
ગુલામ બનાવાયેલી મૂળ નિવાસી સ્ત્રીથી શરૂ કરીને ગુલામીની ભયાનકતા સહન કરનાર સેફીરા, અને ત્યાર પછીની પેઢીઓ જે હિંસા અને દમન વચ્ચે ટકી રહી.
આ કોઈ સૂકા ઐતિહાસિક આંકડા નથી,
ના, આ જીવંત અનુભવો છે. એમની ઈચ્છાઓ, એમના ડર, એમની પીડા, એ બધું આજે પણ ગારફિલ્ડ પરિવારના લોહીમાં વહેતું હોય એવું લાગે. એમની આખી યાત્રા જ અમેરિકાના ઇતિહાસનો એક ભાગ છે.
તો આ બધા પાત્રો જે કથામાંથી પસાર થાય છે, તેનો વિકાસ કેવી રીતે થાય છે? મતલબ પ્લોટ કેવી રીતે આગળ વધે છે?
હા, કથા મુખ્યત્વે બે ધારામાં આગળ વધે છે, જેમ આપણે વાત કરી, આઈલીનું જીવન અને પૂર્વજોના ગીતો. શરૂઆતમાં આપણે આઈલીના બાળપણને જોઈએ છીએ. તૂટેલા પારિવારિક સંબંધો, શહેર અને ચિકાસેટા વચ્ચેનો જે તફાવત છે એ,
અંકલ રૂટનો વધતો પ્રભાવ.
હા, અને એ જ સમયમાં પેલું ધ ટચિંગ નામનો આઘાત બને છે, જેની યાદ એ દબાવી દે છે, પણ એની અસર રહે છે. લીડિયાનો સંઘર્ષ પણ અહીંથી શરૂ થાય છે.
હા, અને સમાંતરે ચાલતા ગીતો.
શરૂઆતના ગીતો આપણને પરિવારના મૂળ સુધી લઈ જાય છે. મૂળ નિવાસી સ્ત્રીનું ગુલામીકરણ, એ જમીન પર વાવેતરની સ્થાપના, એ બધી વાતો.
અને જેમ જેમ આઈલી મોટી થાય છે, તેમ તેમ રહસ્યો પરથી પડદો ઉઠવા માંડે છે, ખરું ને? મને લાગે છે કે કિશોરાવસ્થા બહુ નિર્ણાયક બને છે.
બિલકુલ. કિશોરાવસ્થામાં લીડિયાનું વ્યસન વધે છે, પરિવારમાં ચૂપકીદી અને તણાવ વધે છે. આઈલી હવે વધુ પ્રશ્નો પૂછતી થાય છે,
અને ત્યારે જ પેલું મોટું રહસ્ય ખુલે છે.
હા, એક મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે અંકલ રૂટ એની નાનીમા વિશેનું સત્ય ઉજાગર કરે છે, કે તે શ્વેત પુરુષ દ્વારા થયેલા બળાત્કારનું પરિણામ હતી. આ સત્ય આઈલીને હચમચાવી દે છે,
અને એનો ઇતિહાસ જાણવાનો નિર્ધાર વધુ મજબૂત બને છે.
બરાબર. આ સમયના જે ગીતો છે, એ ગૃહયુદ્ધ પછીના ભયાવહ સમયનું વર્ણન કરે છે. આઝાદી મળી ગઈ છે, પણ ડર અને જમીન માટેનો સંઘર્ષ હજુ ચાલુ છે.
પછી કોલેજ અને પીએચડીનો તબક્કો આવે છે.
હા, અને આઈલી તેના પરિવારના ઇતિહાસને જ તેના સંશોધનનો વિષય બનાવે છે. આ એક રીતે શૈક્ષણિક અને અંગત બંને સ્તરની ખોજ બની જાય છે.
એ આર્કાઇવ્સમાં જાય છે, મૌખિક ઇતિહાસ નોંધે છે
અને ધીમે ધીમે તેના વંશની જટિલ તસવીર સામે આવે છે, જેમાં અશ્વેત, મૂળ નિવાસી, શ્વેત કડીઓ, ચોરાયેલી જમીન, પ્રેમ, હિંસા બધું જ સામેલ છે. આ જ પ્રક્રિયા તેને પોતાના દબાયેલા આઘાત, પેલા ધ ટચિંગનો સામનો કરવા મજબૂર કરે છે.
એટલે કે વ્યક્તિગત ઇતિહાસ અને સામૂહિક ઇતિહાસ એ બંને એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજાને પ્રતિબિંબિત કરે છે.
એકદમ સાચું. અને આ વધુ પરાકાષ્ઠાએ પહોંચે છે ચિકાસેટ્ટામાં એક પારિવારિક મેળાવડા દરમિયાન. ત્યાં લીડિયાનો ઓવરડોઝ થાય છે
અને વર્ષોથી દબાયેલા સત્યો, ગુસ્સો, પીડા બધું બહાર આવે છે.
હા, આ ઘટના પછી પરિવાર પહેલા જેવો નથી રહેતો. લીડિયા બચી જાય છે, પણ એની સ્થિતિ એ વાતની યાદ અપાવે છે કે દરેક ઘાસ સુંદર રીતે નથી રૂજાતા.
અને આઈલી
એનું શું થાય છે? આઈલી તેનું સંશોધન પૂર્ણ કરે છે, પણ વધુ મહત્વનું એ છે કે તે તેના વારસાની જે જટિલતાઓ છે તેને સ્વીકારતા શીખે છે. ભૂતકાળની પીડાને પોતાની ઓળખનો ભાગ બનાવે છે, પણ તેનાથી બંધાઈ નથી જતી.
તે અંકલ રૂટની વારસદાર બને છે, પરિવારની કથાઓની રખેવાળ.
બરાબર. નવલકથાના અંતે તે ચિકાસેટ્ટાની એ જ જમીન પર ઊભી છે, પણ હવે તે ઇતિહાસનો ભોગ નથી, પણ તેની જાણકાર વારસદાર છે.
આખી કથા અને પાત્રો દ્વારા જેફર્સ ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. મને લાગે છે કે સૌથી મુખ્ય તો એ છે કે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનું જે અતૂટ જોડાણ છે.
હા, કે ઇતિહાસ કોઈ મરી પરવારેલી વાત નથી, એ જીવંત છે, આપણા શરીરમાં, આપણા સ્વભાવમાં, આપણા અજાણ્યા ડરમાં.
આ નવલકથાનો મૂળભૂત સંદેશ કહી શકાય.
અને એની સાથે જોડાયેલો છે પેલો આંતરપેઢીયા આઘાત અને રૂઝનો વિષય. જેફર્સ બતાવે છે કે કેવી રીતે ગુલામી, હિંસા, જાતિવાદના આઘાત પેઢી દર પેઢી ઉતરતા આવે છે
અને ચૂપકીદીથી એ આઘાત મટતો નથી, પણ ઊંડો ઉતરે છે.
બરાબર. આઈલીની યાત્રા એ બતાવે છે કે સાચી રૂઝ માટે સત્યનો સામનો કરવો જરૂરી છે, ભલે એ ગમે કેટલો પીડાદાયક હોય.
અને અશ્વેત સ્ત્રીત્વની જટિલતા, એ મુદ્દો પણ ખૂબ બારીકાઈથી રજૂ થયો છે. જાતિવાદ અને લિંગભેદનો બેવડો બોજ, મજબૂત દેખાવાનું દબાણ,
પારિવારિક ઇતિહાસ સાચવવાની જવાબદારી અને આ બધા વચ્ચે પોતાની ઓળખ બનાવવાની મથામણ. આઈલી, લીડિયા, બેલ, એમની પૂર્વજો, આ બધી સ્ત્રીઓ મળીને એક બહુપરિમાણીય ચિત્ર રજૂ કરે છે.
લીડિયાની વાત ફરી કરવી પડે, એ રંગભેદ, કલરિઝમ નામના આંતરિક ઘાને ઉજાગર કરે છે.
હા, કેવી રીતે સમાજે લાદેલા સૌંદર્યના માપદંડો અને ગોરા રંગનું આકર્ષણ વ્યક્તિના આત્મસન્માનને કોતરી ખાય છે. ગુલામીનો આ એક સૂક્ષ્મ પણ એટલો ઝેરી વારસો છે.
બિલકુલ. અને આ બધાની સામે વાર્તાકથન અને નામકરણની શક્તિનો વિષય ઉભરી આવે છે.
હા, જ્યારે તમારો ઇતિહાસ ભૂંસી નાખવામાં આવ્યો હોય ત્યારે પોતાની વાર્તા કહેવી, પોતાના પૂર્વજોને નામ આપવું, એ ખુદ એક પ્રતિકારનું, પુનઃપ્રાપ્તિનું કાર્ય બની જાય છે.
અંકલ રૂટ મૌખિક ઇતિહાસકાર તરીકે અને આઈલી શૈક્ષણિક ઇતિહાસકાર તરીકે બંને આ જ કામ કરે છે, ભૂતકાળને અવાજ આપવાનો.
અને છેલ્લે જમીન, ચિકાસેટ્ટાની એ જમીન, એ એક સાથે આઘાતનું સ્થળ છે,
જ્યાં પૂર્વજો ગુલામ હતા
અને માલિકી તથા ઘરનું પ્રતીક પણ. તે દક્ષિણની ધરતી સાથે આફ્રિકન અમેરિકનોના જટિલ અને ઊંડા સંબંધને દર્શાવે છે.
જાણે એ માટી પોતે જ પેઢીઓની યાદોને સાચવી રહી હોય, ભય પણ આપે અને પોતાનાપણાનો અહેસાસ પણ કરાવે.
હા,
જેફર્સનની શૈલી વિશે થોડી વાત કરીએ. પેલી બેવડી કથન રચના એ ખૂબ પ્રભાવશાળી છે. આઈલીનો અંગત ભાવનાત્મક અવાજ અને પેલા ગીતોનો પૌરાણિક ઐતિહાસિક સૂર.
હા, એ ગીતો વાંચતી વખતે ખરેખર એવું લાગે કે જાણે સદીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. એમાં એક ખાસ પ્રકારની ગરિમા છે, એક લય છે.
અને WEB ડુબોઈ સાથેનું જોડાણ,
ઓહો ઓહો,
એ ખાલી શીર્ષક પૂરતું નથી. નવલકથાના ભાગો ડુબોઈઝના પુસ્તક ધ સોલ્સ ઓફ બ્લેક ફોક ના અવતરણોથી શરૂ થાય છે.
ખાસ કરીને પેલી બેવડી ચેતના,
ડબલ કોન્શિયસનેસ.
હા,
એટલે કે પોતાની જાતને એક જાતિવાદી સમાજની નજરથી પણ જોવાની મજબૂરી, એ આખી નવલકથાના પડગાય છે.
અને શીર્ષક સૂચવે છે તેમ આ નવલકથા એ પ્રેમ ગીતો રચવાનો પ્રયાસ છે, જે ડુબોઈઝ માનતા હતા કે અશ્વેત લોકો પાસે છે, પણ જે દુનિયાએ સાંભળ્યા ન હતા.
જેફર્સ કવિ છે, એ એમના ગદ્યમાં સ્પષ્ટ દેખાય છે. ભાષા સમૃદ્ધ છે, સંવેદનાત્મક છે, લયબદ્ધ છે.
અને પ્રતીકોનો પણ સુંદર ઉપયોગ છે, જમીન, પેકેન ગ્રો, અખરોટ વન, પાણી, નદી.
અને પેલું ધ ટચિંગ, દબાયેલી પીડા કેવી રીતે શારીરિક રૂપ લે છે તેનું શક્તિશાળી પ્રતીક.
આટલી બધી ચર્ચા પછી કેટલાક મુખ્ય વિચારો જે મનમાં રહી જાય છે તે કયા કહી શકાય? મને એક વિચાર ખાસ સ્પર્શી ગયો છે. ઇતિહાસ ભૂતકાળ નથી, તે વર્તમાન છે. તે તમારા વાળની રચના છે, તમારી ત્વચાનો રંગ છે, તે વસ્તુઓ છે જેનાથી તમે કારણ જાણ્યા વિના ડરો છો.
હા, આ ખરેખર નવલકથાનો સાર છે. ઇતિહાસ પુસ્તકોમાં નથી, પણ આપણા અસ્તિત્વનો ભાગ છે.
બરાબર.
અને બીજો વિચાર, પેલો ડુ બોયઝની બેવડી ચેતનાવાળો, જે કહે છે કે અમેરિકામાં અશ્વેત હોવું એટલે પોતાની જાતને હંમેશા બે નજરે જોવી, પોતાની અને દુનિયાની જે તિરસ્કાર કે દયાથી જુએ છે. ગારફિલ્ડ પરિવારનો સંઘર્ષ આ જ બતાવે છે.
અને ત્રીજો, જે શીર્ષકને સાર્થક કરે છે, દરેક પ્રજાને પ્રેમગીતની જરૂર હોય છે, એક વાર્તા જે ફક્ત તેમની પીડા વિશે જ નહીં પણ તેમની સુંદરતા, તેમની સહનશક્તિ, તેમના અસ્તિત્વ વિશે પણ હોય.
હા, પુસ્તક ભયાનક પીડાનું વર્ણન કરે છે, પણ અંતે તે માનવ ગૌરવ અને ટકી રહેવાની ક્ષમતાનું ગીત બને છે.
આ નવલકથા વાંચવી એ ખરેખર એક ઊંડો ભાવનાત્મક અનુભવ છે. ક્યારેક બહુ ભારે લાગે, ગુસ્સો આવે, દુઃખ થાય. ઐતિહાસિક અને વ્યક્તિગત આઘાતનું નિરૂપણ વાંચવું સહેલું નથી.
ચોક્કસપણે. પણ એ જ સમયે પાત્રોની અંદર જે જીવવાની ઈચ્છા છે, પ્રેમ છે, સ્થિતિસ્થાપકતા છે, એ જોઈને એક આશા પણ જન્મે છે.
હા, અંતે તે હતાશાનો નહીં પણ માનવ આત્માની શક્તિનો અહેસાસ કરાવે છે. મારા મતે આ પુસ્તક વાંચ્યા પછી અમેરિકન ઇતિહાસને જોવાની દ્રષ્ટિ બદલાઈ શકે છે.
ભૂતકાળ અને વર્તમાન કેટલા ગાઢ રીતે જોડાયેલા છે તે વધુ સ્પષ્ટ રીતે સમજાય છે.
અને કદાચ આપણે સૌ આપણા પોતાના પારિવારિક ઇતિહાસ અને તેમાં છુપાયેલા સત્યો વિશે વિચારતા થઈ જઈએ.
તે સરળ જવાબો નથી આપતી, પણ સ્મૃતિ, ન્યાય અને સાચી રૂઝ એટલે શું એ વિશે ગહન પ્રશ્નો જરૂર ઊભા કરે છે. કદાચ આ નવલકથાનો ચિરસ્થાયી સંદેશ એ છે કે પોતાની જાતને સંપૂર્ણપણે સમજવા માટે વ્યક્તિએ પોતાના ઇતિહાસને વ્યક્તિગત અને સામૂહિક બંને સમજવો અને સ્વીકારવો જ રહ્યો.
અને એ પણ કે અત્યંત પીડા અને સંઘર્ષની વચ્ચે પણ પોતાના પ્રેમગીતો, પોતાની સ્થિતિસ્થાપકતા અને માનવતાની ગાથાઓ કહેવાની અને સાચવવાની શક્તિ કેટલી અમૂલ્ય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.